આપ છો SBS ગુજરાતી સાથે. વિવિધ વિષય પર રસપ્રદ માહિતી મેળવો sbs.com.au/ગુજરાતી પર.
મિત્રો, બદલાતી ઋતુમાં શરીરનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. બે ઋતુ ભેગી થાય એટલે શરદી, ખાંસી, તાવ જેવા સામાન્ય રોગ ઘર કરી જાય. ત્યારે સામાન્ય દેખાતા તાવના લક્ષણોમાં અન્ય વાયરસ પણ શરીરમાં હોઈ શકે છે. આ વર્ષે ઓસ્ટ્રેલિયામાં અત્યાર સુધીમાં હજારો ઇન્ફ્લુએન્ઝાના કેસ નોંધાઈ ચૂક્યા છે અને ફ્લૂની મોસમ નજીક આવી રહી છે. નિષ્ણાંતો ચિંતિત છે કે ઘણા લોકો તેના પરિણામોને પૂરતી ગંભીરતાથી લઈ રહ્યા નથી. આ વર્ષે 63,000થી વધુ ફ્લૂના કેસો નોંધાયા છે, જે છેલ્લા 5 વર્ષમાં સરેરાશ કેસોની સંખ્યા કરતાં વધુ છે. ત્યારે RSV અને રાઇનો વાયરસ શું છે તે અંગે મારી સાથે વાતચીત કરવા જોડાઈ ગયા છે સિડનીથી ડોક્ટર નિર્ઝરીબેન પંડિત. નિરીબેન, આપનું સ્વાગત છે SBS ગુજરાતીમાં.
થેન્ક યુ મીરાની. બધા જ શ્રોતા મિત્રોને ખૂબ બેસ્ટ વિશેસ કે તમારી આ ઠંડીની સીઝન સરસ જાય.
ખાસ કરીને ડ્યુઅલ સીઝન ચાલતી હોય ત્યારે તાવ વધારે લોકોને આવતો હોય અને નાક ગળતું હોય તેવા સંજોગોમાં શું એ સામાન્ય તાવ જ હોય છે કે અન્ય કઈ વાયરસ પણ હોઈ શકે છે?
આમ જોવા જાય તો કોઈ બી માંદગી હોય આપણને, તેમાં કાં તો વાયરસ કાં તો બેક્ટેરિયા આવી જાતના કારણોથી આપણને માંદગી આવે. આપણે એમ કે ઋતુ બદલાઈ એટલે થોડીક શરદી છે એક બે દાડામાં મટી જશે, એ પણ શક્ય છે. એને માટે આપણે રાઇનો વાયરસ જોતા હોઈએ છીએ કે જે શરદીનો વાયરસ, સાધારણ વાયરસ. અને પછી એકદમ એક્સ્ટ્રીમ ખરાબ હાલત પણ જોતા હોઈએ છીએ કે જે જુદા જુદા વધારે સ્ટ્રોંગર વાયરસ, લાઈક આપણે જે વાત કરી હમણાં કે ઇન્ફ્લુએન્ઝા અથવા ફ્લૂનો વાયરસ. અને એના પછી આપણે વાત કરી તેમ કોઈ બેક્ટેરિયા હોય જેનાથી ન્યુમોનિયા અને બધું થઈ શકે. એટલે આ આખી રેન્જ છે કે સાદી શરદીથી માંડીને તે વધારે કોમ્પ્લિકેટેડ લંગ ઇન્ફેક્શન પણ થઈ શકે.
જી, RSV અને રાઇનો વાયરસની સામ્યતા શું હોઈ શકે?
એટલે બંને છે કે આપણને સાદી શરદી જેવું જ લાગે. રાઇનો વાયરસમાં કોઈક વાર તાવ આવે બી ના બી આવે. ઇવન RSVમાં કોઈ કોઈ લોકો સ્ટ્રોંગ હોય તો જાણે કે થોડી ઘણી શરદી થાય છે, પણ થોડીક વધારે લંબી અથવા જલ્દી મટી નહીં એવું થઈ શકે. પણ RSV આ વખતે આપણે જણાવ્યું છે કે ઘણા બધા લોકોને વધારે ત્રાસ આપી રહી છે. એટલે ઘણા લોકોને બ્રોન્કાઇટિસ થયો છે, ઘણા લોકોને ઘણા નાના બાળકોને હોસ્પિટલમાં એડમિટ કરવા પડ્યા છે. અને ઘણા ઘરડા લોકોને જે જૂનું આપણે શરદી ઉધરસ અને ક્રોનિક કફ જે કહીએ એની માંદગી હોય તે વધારે એ લોકો વધારે માંદા પડ્યા અને હોસ્પિટલાઇઝ થવા મળ્યા આ જોવામાં આવ્યું છે. એટલે RSV માટે ગવર્મેન્ટે થોડુંક આ વર્ષે વધારે ધ્યાન રાખવાનું કહ્યું છે.
શું RSVની વેક્સિન પણ ઉપલબ્ધ છે?
હમણાં નવી જ નીકળી છે વેક્સિન, હજુ ઘણી નવી છે, પણ ઓસ્ટ્રેલિયન ગવર્મેન્ટે અમુક લોકોને ફ્રી કરી નાખી છે. એટલે એકદમ ગરડા લોકો હોય અથવા લોકોને પહેલા ખૂબ ખરાબ ન્યુમોનિયા થયો હોય અથવા બ્રોન્કાઇટિસ થયો હોય એ લોકોને પ્રાધાન્ય આપવામાં આવે છે. અને સમ ઓફ ધેમ દે આર ફ્રી. તમારા GPને મળો તો તમને ખ્યાલ આવે કે અમુક લોકોને એ ફ્રી વેક્સિન અવેલેબલ છે. જે લોકો પાસે મેડિકેર નથી એ લોકોને ઓલમોસ્ટ 200-300 રૂપિયાની આસપાસ એનો ભાવ હોય છે, સોરી $200-300. ઓન ધ અધર સાઈડ જે નાના એકદમ ન્યૂબોર્ન બેબીઝ છે, જે ફોર એક્ઝામ્પલ કોઈ એકદમ પ્રી મેચ્યોર બેબી જન્મ્યું હોય કે 9 મહિના પહેલાં જન્મ્યું હોય અને એના પીડિયાટ્રિક ICUમાં રાખ્યું હોય કે ન્યોનેટલ ICUમાં રાખ્યું હોય, એ બાળકોને પણ 32 વીક્સથી નાના બાળકો જે જન્મ્યા હોય છે એ લોકોને પણ એક જાતનું RSV રિલેટેડ મેડિકેશન આવે છે, એ પણ આપવામાં આવે છે. કે જે ફક્ત વેક્સિન નથી પણ વેક્સિનની જેમ થોડુંક અસરદાર છે અને RSV જો થાય એ લોકોને તો માઇલ્ડર થાય.
જી, એક સવાલ મને એ પણ થાય છે કે ફ્લૂ વેક્સિન અને RSV વેક્સિન બંને સેમ કહેવાય કે અલગ અલગ કહેવાય?
ના, અલગ અલગ કહેવાય. કારણ કે અત્યાર લગી RSV માટે કઈ રસ્તો જ નહોતો. આપણે પહેલા જયારે ફ્લૂમાં બે ભાગ આવે, એક ઇન્ફ્લુએન્ઝા એ, ઇન્ફ્લુએન્ઝા બી. હવે આ બંને ફ્લૂમાં આપણને એક જે વાયરસ હોય છે એ આપણે સિમિલર હોય છે, અને દર વર્ષે એનું નવું વેક્સિન એટલા માટે બને કારણ કે એ દર વર્ષે સ્ટેજ બદલાય. એટલે એ જ્યારે સ્ટેજ બદલાય એનો પ્રયત્ન શું હોય કે વધારે અસરદાર આપણા પર હુમલો કરી શકે. એટલે જ્યારે આપણે વેક્સિન આપીએ ત્યારે એ નવું મોડિફાઈડ દર વર્ષે આપણને બનાવીને આપતા હોય. એટલે આપણે જ્યારે નોર્ધન હેમિસ્ફિયરમાં ઠંડી હોય ત્યારે ત્યાં આગળ જે જે લોકોને શરદી થઈ હોય એના જે વાયરસીસ હોય એને એ લોકો તરત લેબમાં નાખી એની નવી જે વાયરસની સ્ટ્રેન હોય અથવા ટાઈપ બની હોય એનું તરત નવું વેક્સિન બનીને દર વર્ષે બનાવીને આપતા હોય છે આપણને. જ્યારે આરએસવી છે આ પહેલી વાર આપણે ત્યાં નીકળ્યું છે એટલે આ ટોટલી જુદું વેક્સિન છે, હજુ લગી એ ફ્લૂના વેક્સિન જોડે સામેલ નથી.
જી, અને આરએસવી કઈ ઉંમરમાં સૌથી વધારે જોવા મળે છે?
આરએસવી આમ તો બધી જ ઉંમરોમાં જોવા મળે છે, પણ જે ઉંમરમાં વધારે ખતરનાક થઈ શકે એ ન્યૂ બોર્ન્સ અપ ટુ 1 યર ઓફ એજ અને ઓલ્ડર પીપલ અબાઉટ 60, આ લોકોમાં વધારે અસર જણાય છે. એટલા માટે એ લોકોને વેક્સિનનો ઓપ્શન એ લોકોએ ઊભો કર્યો છે.
લક્ષણો જ્યારે દેખાય ત્યારે પ્રિકોશન માટે શું કરવું જોઈએ?
સો આપણે એમ કહીએ કે પ્રિકોશન માટે હેલ્ધી લિવિંગ છે કે આપણે સરખું જે શાકભાજી જે સારા હોય તે ખાવા જોઈએ, બહુ બહારનું કે બહુ મેદાવાળું કે બહુ પ્રોસેસ્ડ ફૂડ જે કહીએ એ ઓછું ખાવું જોઈએ, કસરત અને ઊંઘ સારી હોવી જોઈએ, જે આપણે જનરલી નાનપણથી શીખતા આવ્યા છે કે આહાર વિહાર આ બધું જ સરખું હોવું જોઈએ. એ સિવાય તમારું વિટામિન્સ જે હોય ઝીંક છે કે વાઇટમિન સી છે કે આ બધું જે તમારું આયર્ન છે એ બધું સારા પ્રમાણમાં હોવું જોઈએ. અને સેજ બી માંદગી થઈ તો પોતાનું ધ્યાન રાખી સરખું પોતાને કવર કરી કે પોતાનું જો એમ લાગે કે બહુ વધી ગઈ છે શરદી કે તાવ વધારે પડતો છે કે બહુ જ હાથ પગ વધારે પડતા દુખે છે આઉટ ઓફ પ્રપોર્શન ફ્રોમ આપણે જે રોજ દર વખતે જે શરદી ઉધર સેજ માઇનર હલકી થાય તો એનો માટે જોવું પડે. એક બીજો એક પોઈન્ટ હું તમને કહેવાનો રહી ગયો મારાથી કે નાના બાળકો માટે એ લોકોને સાચવવા માટે પ્રેગ્નન્ટ મધર્સને બી હવે વેક્સિન અવેલેબલ છે ફ્રોમ 24 વીક્સ ઓનવર્ડ્સ ફોર આરએસવી, અને એ સિવાય ફ્લૂ અને કોવિડના વેક્સિન બી ઓફર કરતા હોય છે.
જી નિરીબેન, આપણે આટલી સરસ માહિતી અમારી સાથે શેર કરી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
યુ વેલકમ, ઓલ ધ બેસ્ટ, અને બધા જ શ્રોતા મિત્રોને ખૂબ સાચવીને સરસ તમારી આ ઠંડીની સીઝન સરસ જાય એવી શુભેચ્છા.
મિત્રો, ઓડિયોમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય સંજોગોને આધારિત છે, તમને લાગુ પડતી પરિસ્થિતિ માટે નિષ્ણાંતની સલાહ લેવી.
આ પ્રકારની વધુ માહિતી મેળવવા માંગો છો? અમને સાંભળી શકશો એપલ પોડકાસ્ટ, ગૂગલ પોડકાસ્ટ, સ્પોટીફાય કે જ્યાં પણ તમે તમારા પોડકાસ્ટ મેળવતા હોવ.